一尺五个人去，
哎，
当一尺五个人去。放一个石头，我不是你好的，我不是看什么的，说的不在一起，啥也不知道，我不是你好的，为什么你这么样，那看不在一起。所有朋友们，我替古诗朋友们解答。所有其他的朋友
们，哪里？
这一份这个题，你不是给我解答。你要用在哪什么东西去？我这十二个时间没那要钱，我也不给钱。阿哥，这得十二个。मुख्यता भी मारना विशेष मुख्यता वर्त केवल क्या बीजा उत्कृष्टता ने लीधे पोता न्यूनता सूती हो कहीं मत्सर भाव आगे चाहिए जाए तो तेने उपम भाव हो तो शायद न तो आनंद सिद्धांत निर्भर है ये चारित्र मूलों के मत्सर भाव से एक शायद समूह दर्शन वाला है नहीं होता एम इसलिए मत्सर ना चारित्र मूलना परिगमना लक्षण थे उपशम ने शायद ना भेद नहीं बताया थे ये रीते उपशम भाव ने यहाँ स्वरूप स्पष्ट कर दिया થોડો અંગ નો આવે ચારિત્ર ત્યાં ખાઈ નથી પણ ઉપશમ છે એવો નિયમ છે એવો સિદ્ધાંત છે એવું સંભાવ સિદ્ધાંતિક ખુલાસો છે એમાં પત્ર છે સૌભાગ્યભાઈ પરંતુ ગઈકાલના પત્રમાં પ્રણવનું વ્યવહાર ચિંતા જણાવે છે તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું રોગમૂળ ભક્તિ તો એ છે કે એની દશાએ અધિક પ્રસન્ન રહેવું શું કહે છે આર્થિક સ્થિતિ સુભાષભાઈની નબળી હતી એટલે અમે પોતાની આર્થિક સ્થિતિ સંબંધેની ચિંતા જણાવ્યું છે પહેલી વાર એને ત્યારે એ સંદર્ભમાં પોતે વાત કરે છે વિષય તો એ જ્ઞાનીનો અન્ય મુમુક્ષુઓ પ્રત્યેના વિભિન્ન પ્રકારના ઉપદેશ બિંદુનિયોગ્યતાવાળા મુમુક્ષુ છે એને વિભિન્ન પ્રકારે માર્ગદર્શન આપે છે પોતે અને ક્યાંક ક્યાંક એ વિષયનો ઉપદેશ આપતા એ પોતાની દશા પણ લખે છે કે જેથી સામાન્ય એના ઉપરથી માર્ગ ગ્રહણ કરવાનો ખ્યાલ આવે છે લક્ષ્ય આવે આટલો પ્રસંગ છે આ ગ્રંથની અંદર ગ્રંથનું અધ્યયન કરનારને એમાંથી એવું લેવાનું છે તો મને અહીંયા ક્યાં શું લાગવું પડે છે કઈ જગ્યાએથી આ બધા પ્રસંગોમાં મને શું લાગવું પડે છે કેમ કે મુમુક્ષુ છે એમ શ્રીમદજીની સામે પણ મુમુક્ષુ છે પોતે કઈ યોગ્યતામાં આવે છે અને એ યોગ્યતા અનુસાર પોતાને શું લાગવું પડે છે દ્રષ્ટિકોણ છે બાધ્ય કરવાનું વિશેષ માર્ગદર્શન આપ્યું છે ને પોતે મુમુક્ષુ છે એટલે કોઈને કોઈ વાત તો કોઈને લાગુ પડે જ છે. એટલે માનું કે અહીંયા કોઈને આર્થિક તકલીફ હોય તો એવા જોઈને સુભાષભાઈના આ પરખાથી જયારે વાતો કરી છે પોતે માર્ગદર્શન આપ્યું છે ત્યારે લાગુ પડે. સામાન્ય રીતે ગમે સ્તરમાં હોય છે તો માણસને આર્થિક પરિસ્થિતિના વિચારો ઓછા વધતા પ્રમાણમાં આવતા હોય છે. એટલે પણ એ વિષય ઉપર પોતે કેવી રીતે આ માર્ગદર્શનને ગ્રહણ કરવું એ લાઈન દોરી બહુ સારી રીતે મળે છે. પહેલા તો એમ કહ્યું કે તમારે સર્વ પ્રકારે નિર્ભય રહેવું, કોઈ ભય રાખવો જ નહીં. શું થશે કાલે એ ભય નહીં નાખતા તમે. રોમ રોમ ભક્તિ તો એ છે કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. એટલે જ્યારે જ્યારે આર્થિક પ્રતિકૂળતા આવે ત્યારે પુરુષાર્થનો એ પ્રસંગ હોવાથી, આત્માને આત્મા તરફના પુરુષાર્થનો એ પ્રસંગ હોવાથી એવી સ્થિતિ આવે, એ પ્રસંગ પડે ત્યારે અધિક પ્રસન્ન થવું, તો આ માર્ગ પ્રત્યેનો મહિમા આવ્યો છે અને આ મહિમાને ભક્તિ કહી છે. અને એ ભક્તિ યથાર્થ ભક્તિ ત્યારે કહી છે. બહુ સારી વાત એ કરી છે આમાં કે બહુભાગ જીવને પરિણામ બગડે છે, પ્રતિકૂળતાના કાળમાં પરિણામ બગડે છે. અહીંયા શ્રીમદજી કહે છે કે એ અયોગ્યતાનું લક્ષણ છે મુમુક્ષુને. મુમુક્ષુને યોગ્યતાનું લક્ષણ એ છે કે એને એ વખતે પુરુષાર્થનો પ્રસંગ દેખાય, પોતાના આત્મકાર્ય કરવાનો વિશેષ તક જણાય અને એને પ્રસન્નતા થાય કે જે થયું ઠીક થયું, કે આ પ્રસંગ આવ્યો, ના આવ્યો તો કદાચ હું પરમાત્મા ને એવું જયારે એને જણાય ત્યારે સુનિયું કે એને માર્ગ પ્રત્યેની ભક્તિ રોમે રોમે વ્યાપી છે. નહીં તો એમાં કટાક્ષ છે, યોગ્યતાની કટાક્ષ છે. રોમ રોમ ભક્તિ તો એ છે કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોનું કચવાયાનું કારણ થાય, પરિવારમાં સાથે બીજા કેટલાક હોય છે એને પોતાના આવા વલણથી, એટલે ઉદય પ્રત્યેના ઉપેક્ષિત વલણથી કચવાયાનું કારણ થાય. કેમ કે બીજાની યોગ્યતા તો એવી હોતી નથી, ત્યાં ચિંતા સહેજ કરવી, ત્યાં એકદમ નિષ્ઠુર થવું એમ નહીં, ત્યાં સહેજ ચિંતા કરવી. એટલે થોડું પ્રવૃત્તિ થોડી પ્રવૃત્તિ પોતાના ખાતર નહીં પણ એના ખાતર, પણ એના પરિણામ ન બગડે એના ખાતર પણ થોડી પ્રવૃત્તિ કરી દેવી. પરિવારમાં બીજાને ચિંતાનું કારણ થાય, કચવાયાનું કારણ થાય, એટલે એના એને જીવને દુભાવાનું કારણ થાય અને પોતે એમાં નિમિત્ત દેખાતો હોય ત્યાં ચિંતા સહેજ કરવી, ત્યાં ઉપેક્ષા કરવી એમને કહ્યું, ત્યાં સહેજ ચિંતા કરવી, ત્યાં બહુ ચિંતા કરીને ઉંઝીને પડવું એમ પણ નહીં, સહેજ ચિંતા કરવી, એને થોડું આશ્વાસન મળે એવી રીતે વર્તવું. દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. માર્ગની દ્રઢતામાં જે જીવ આવે છે એને આ પ્રકારના પરિણામ હોય છે. કેટલું એડજસ્ટમેન્ટ છે જીવને એ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યાં એને કેવી રીતે વર્તવું વર્તવું એ સંબંધીને બહુ સ્પષ્ટ માર્ગદર્શન છે. મુનિને સમજાવવાની માથા કુટમાં ન પડો.
દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ લક્ષણ છે એમ શું કે ચિંતા કરવી, દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું લક્ષણ એને જ્ઞાન આવે.
એનું શું છે કે જેને દ્રઢતા છે એને આવો પ્રકાર બને છે એમ કહેવાય છે. જેને પોતાનું હિત કરવાની દ્રઢતા છે, જેના જ્ઞાનમાં જેની મતિમાં આત્મહિત કરવાની દ્રઢતા છે એને આ પ્રકાર ભજે છે. બીજા જીવોને માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય કે પોતે થાય ત્યાં સહેજ ચિંતા કરવી, નિર્ભય થઈને નિષ્ઠુર થઈને ન કરવી. એક તો પોતાની યોગ્યતા હોય નહીં અને પછી નિષ્ઠુરપણે વર્તે છે, બીજાને દુભવવાનું કારણ થાય છે, ત્યારે પોતાની યોગ્યતાને એને સંભાળવું જોઈએ અને સહેજ પ્રવૃત્તિમાં આવવું કે જેથી એને કચવાયાનું બીજાઓને કચવાયાનું કારણ ન થાય. અનુકંપાની દ્રષ્ટિ છે, એ જ માર્ગ અપનાવ્યો છે ને, પોતે એ જ માર્ગ અપનાવ્યો છે. પોતે વ્યવહારમાં પીડ્યા છે, ગૃહસ્થિ વેપાર ધંધો એમાં જે પીડ્યા છે એનું કારણ એ છે, એ જ ઉદ્દેશે બીજાને આપે છે. આ એક આચરણની દ્રષ્ટિએ એડજસ્ટમેન્ટ કરવાની પરિસ્થિતિ લીધી છે. હા, સહેજે એને એની જ પ્રકાર હોય છે, જેટલી પોતાની શક્તિ હોય એટલો આગળ વધે, જેટલી પોતાની અશક્તિ હોય તો એ સંબંધમાં બાહ્ય વ્યવહારની અંદર એડજસ્ટમેન્ટ કરી દે બધાની સાથે, એટલે એને ક્લેશનું કારણ ન થાય. નહીતર ક્લેશનું કારણ એવું થાય, પોતાને પણ થાય, સામાન્ય પણ થાય, પોતાને થાય ત્યારે પોતાના પરિણામ નીચેના સ્તરે ચાલ્યા જાય. એટલું જ નહીં, ધર્મ ઉપર અશ્રદ્ધા થવાનું કારણ બીજાને થઈ જાય, આવો તો ક્યાંય ધર્મ હતો હશે. એટલે શું કરે કે જીવને પોતાને આજીવિકા માટે કોઈ જરૂરિયાત છે, ખાય છે, પીએ છે, પહેરે છે, ઉડે છે, એ જાતનો રાખતો દશા નથી, એટલે તો પોતાની જરૂરિયાત માટે તો રાગ અને રાગના વિષયમાં પ્રવૃત્તિ કરે, અને બીજાની જરૂરિયાતનો વિષય આવે ત્યારે વચ્ચે ધર્મને લાવે, ન્યાય સંપન્ન નથી. એ ન્યાય સંપન્ન નથી, બરાબર. જેમ કે મુનિરાજ છે, આગળની વાત લઈએ તો કમંડળના પાણીનો ઉપયોગ પોતાનો પ્રાણ જાય તો ન કરે, અને તેથી જ બીજાનો પ્રાણ જાય તો એ કમંડળના પાણીનો ઉપયોગ ન કરે, પણ જો પોતાનો પ્રાણ જાય અને એ ગ્રહણ કરતા હોય તો એને બીજાના પ્રત્યે નિર્દય થવાનો અધિકાર નથી. આમ ન્યાય છે, એટલે આ ન્યાયથી મોક્ષ માર્ગની અંદર પોતાના રાગના પરિણામ જોઈને સાથે ઉદયના યોગે આવી ચડેલા જીવો નજીકમાં કુટુંબ પરિવારમાં એના સાથે જે પ્રકારે પ્રવૃત્તિ કરવી છે, નહીતર ધર્મ નિંદાય. આવા તો કઈ આ તો કઈ ધર્મના ધર્મનું લક્ષણ છે, અમારા સામુ ન જોવે ગમે તેમ થઈ જાય તો આ તો કઈ ધર્મનું લક્ષણ છે, અને પોતે પોતાને પછી કઈ ગડબડ થાય તો એની જરૂરિયાત માટે પાછળ પોતે માગણી કરે, મારે આ જે છે મને આમ જોઈએ, મને આ નામગર નહીં ચાલે, ન્યાય સંપન્ન વાત નથી. જે પારલૌકિક અલૌકિક ન્યાય છે અંદરમાં જાય છે, ન્યાય એટલે દોરી જાય છે પોતાને, જે અલૌકિક ન્યાયથી ન્યાયથી અંદરમાં જાય છે એ બહારની અંદર પણ એટલી જ વિશિક્ષણતા હોય છે કે બીજાને અન્યાય ન કરે, જાણી બુજીને બીજાને અન્યાય ન કરે. દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે, જે બહુ નીકળે છે ધર્મજીના પોતાના જીવનમાંથી, ઘણી વાતો નીકળે છે. મુનિને સમજાવવાની માથાકૂટમાં આપ ન પડો તો કોઈ જીવ માટે ખ્યાલ આવી જાય કે એને અભિપ્રાય બદલવો જ નથી, કદાગ્રહમાં છે, મતાગ્રહમાં ઊભો છે અને એને પોતાનો અભિપ્રાય નથી બદલવો, તો પછી એને સમજાવવાની માથાકૂટમાં ન ઉતરવું જોઈએ. એ મોક્ષને પોતાનો સમય ખરાબ કરવાની વાત છે, પોતાની શક્તિ વેડફવાની વાત છે. જેને એને માટે શું સમાધાન કરવું કે આપણે તો એના હિતની વાત કરવા જઈએ છીએ અને એને ઉલટી પડે છે, એને ઉલટાનો તિરસ્કાર થાય છે, દ્વેષ થાય છે, માર્ગ પ્રત્યે એને વિપરીતતા વધે છે, તો એને એનું કોઈ હોનાર એવું છે, એનું કોઈ ભવિષ્ય સારું નથી. તો કહે છે કે જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઈશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય. શા માટે? એ તો કઈ એનો હુનહાર તો બદલી શકીશ નહીં. એને આ તો ઉતાવળ છે, એના હિતની વાત કરીશ તો તે, અને એના હિતની વાત કરશે ને કરીશ ને એ નહીં સાંભળે, અથવા તને તારા પ્રત્યે દ્વેષ કરશે તો તને પણ એના પ્રત્યે અણગમો થઈ જશે, તિરસ્કાર આવશે, દ્વેષ થઈ જશે, એ તો બંનેને નુકસાનનું કારણ છે. રોમ રોમ ખુમારી છે, અમરવારમાં જ આત્મદ્રષ્ટિ થઈ જશે, એક પૂરું પૂરું મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. આ લગ્નનો વિષય લીધો છે, આવી તીવ્ર લગ્ન ઉત્પન્ન થશે, રોમ રોમ ખુમારી જશે, એ આત્માની લય લાગશે, ત્યારે આત્મદ્રષ્ટિ થઈ જશે. એ તો બધાનો એક જ પ્રકાર છે. જે તુજી વેંસરી લે છે, લગ્ન લાગવી જોઈએ, તાલાવની લાગવી જોઈએ, એ બધાને મુમુક્ષુને એક ભૂમિકામાંથી પસાર થઈને અનુભવમાં આવવાનું થાય છે. એ પહેલાં એના પરિણામ હૃદયની સાથે એવી રીતે સંકળાયેલા હોય છે કે ત્યાં સુધી એને આત્મદર્શન થવાનો, આત્મદ્રષ્ટિ થવાનો અવસર આવતો જ નથી. એ સિદ્ધાંતિક વાત છે, નિયમબદ્ધ વાત છે. એ તુમ્હી તુમ્હી મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, તુમ્હી એ વિકલ્પ કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને આનંદનો અનુભવ થશે. અમરવર એટલે આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપના આનંદનો અનુભવ ત્યારે તમને થશે. એટલે એ દશાની પોતે પ્રેરણા આપે છે, લગ્ન લગાડવાની પ્રેરણા આપે છે. અત્રે એ જ દશા છે, અમારી તો આ દશા થઈ ગઈ છે, આનંદનો અનુભવ વર્તે છે. રામ હૃદયે વિશા છે, આત્મા રામ હૃદયે વિશા છે, અનાદિના ખસા છે, અનાદિના વિભાવ વિચાત્વ આદિ અજ્ઞાન ખસા છે, અને સુરતિ ઇત્યાદિ ઘસા છે. વશા ખસા ને હસા ત્રણ શબ્દનો ઉપયોગ કર્યો છે. સુરતિ એટલે મુખાકૃતિ. આ પણ એક વાક્યની વેટ કરી છે, આ નિશા ખસા ને હસા એવું આવી ગયું વાક્યમાં, એ વેઠ ઉતારી છે. રસ નથી અમને આવી રીતે વચન રચના ચાતુર્યનો અમને કાંઈ રસ નથી. તે ચાતુર્ય ઘણું છે, સાધારણ વૃદ્ધિ પ્રભાવ ધરાવે છે, પણ છતાં એ શું વૃત્તિ છે એ સ્પષ્ટ કરે છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે, હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે. એટલે લોકો એમ સમજે કે ઘરમાં ઘર છોડીને જંગલમાં ભાગી જવાની વાત છે એમ નથી, પણ બધેથી ઉદાસ થઈ જવું, સર્વબધેથી ઉદાસ થઈને અંતરમાં સમાઈ જવું એવી વૃત્તિ રહ્યા કરે છે, એવો અર્થ થાય છે. નીચે એક વાક્યને સહજ યાદવાર કર્યું છે, પાંચ વાક્યો લખ્યા છે, પછી એ વિષય ઉપર જ પોતે એનો ખુલાસો આપે છે. નીચે કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય એવું એક શાસ્ત્ર વચન છે, તો એનો વિશેષ અર્થ એ છે, અપેક્ષિત અર્થ છે કે આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મોક્ષે ન જ જાય. એમાંથી વિશેષ સ્પષ્ટીકરણ એ છે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો છે એ આ ક્ષેત્રથી મોક્ષ ન જાય. એથી વધારે સ્પષ્ટીકરણ કરીએ તો આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય, અંશ મુક્તિ તો થાય એની સમ્યક દર્શન આદિ એમ, સર્વથા ન મુકાય, નિર્વાણ ન પામે, મોક્ષ માર્ગમાં આવીને આંશિક મોક્ષ ન થાય એ વાત પણ નથી. અને આ કાળમાં કોઈ આ કાળમાં જન્મેલો સર્વકર્મથી સર્વથા ન મુકાય, સર્વથા ન મુકાય એનો उधर स्पष्ट करें करो सर्वकर्म से प्रवर्तन मुकाय सिद्ध दशा दे सिद्ध दशा दे ये ऊपर से विचार करिए કે પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષ ન જાય પહેલું વાક્ય જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા છે કે શું આ કાળમાં મહાવીરથી મોક્ષ ન જાય તો કે ત્યાંથી તો જાય માટે ફરીને સ્પષ્ટીકરણ આપ્યું ફરીને વાક્ય બોલ્યો ત્યારે બીજી વાર એમ કહ્યું કે આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મોક્ષ ન જાય એટલે મહાવીરથી તો જાય આ કાળમાં પણ અત્યારે પણ જાય છે ત્યારે પ્રશ્ન કર્યો કે જંગો સુભ્ર સ્વામી ઇત્યાદિ કેમ ગયા આ કાળમાં આ ક્ષેત્રથી એ પણ આ કાળ હતો એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો કે આ કાળમાં કોઈ આ કાળમાં જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષ ન જાય એમનો જન્મ ચંદ્ર આરામ હતો અને નિર્વાણ પાંચ માસમાં આરામ હતો જંગો સ્વામી સુધર માસમાં ત્રણ કિલો છે ને મથુરા થઈ ગયા
ને મથુરા
જંબુ સ્વામી મથુરા થઈ ગયા ગૌતમ સ્વામી જંબુ સ્વામી અને સુધરવા સ્વામી ત્રણ ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં ગયા ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા ત્યારે તો બે મહિનાને કઈ વીસ દિવસ કે એટલો કાળ ચોથા આરામાં શેષ રહ્યો હતો અને ચોથા આરામાં પોતે નિર્વાણ પામ્યા એમના જે ગણધરો હતા એમાં ગૌતમ સ્વામી જંબુ સ્વામી સુધર્મા સ્વામી એ મોક્ષગામી આત્માઓ હતા ચરમ શરીરી હતા પાંચમો વારો બેસી ગયો આયુ હેતુ હતી તો એ નિર્વાણ પામ્યા મોક્ષ ગયા છે તો આ કાળમાં તો મોક્ષ ન જાય ને તો કે આ કાળમાં આ ક્ષેત્રે જન્મેલો મોક્ષ ન જાય આ કાળમાં જન્મેલો હોય તે આ ક્ષેત્રે મોક્ષ ન જાય પણ ચોથારામાં જન્મેલો હોય તો આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ જાય એમ કહું છું જે તકલીફ છે ભગવાન ને અગિયાર હતા મહાવીર સ્વામી ને તો આઠ કદાચ પેલા આયુષ પૂરું થઈ ગયું પુરાણ નો ખ્યાલ નથી ત્યારે બીજો પ્રશ્ન કર્યો કે કોઈ એનું મિથ્યાત્વ જતો હોઈ શકે નહીં તો ઉત્તર આ જાય છે આ કાળમાં પણ ત્યારે ખરેખર કહ્યું કે જો મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં પણ હા કહે કે બરાબર છે સહી મુક્ત એવો મિથ્યાત્વ સમય દ્રષ્ટિને મુક્ત કહીએ છીએ અમે ત્યારે કહ્યું કે એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળમાં જન્મેલો સર્વકર્મથી ન મુકાય આમાં પણ ઘણા ભેદ છે પરંતુ આટલા સુધી કદાપી સાધારણ ત્યાગવાદ માનીએ તો એ જૈન શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય વેદાંત આદિ તો આ કાળમાં સર્વથા સર્વકર્મથી મુકાવવા માટે જણાવે છે માટે હજી પણ આગળ જવાનું છે ત્યાર પછી વાક્ય સિદ્ધિ થાય આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું પરંતુ જ્ઞાન ઉપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી હા તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય શ્યાદ વાતો જ્ઞાન ઉપજ્યા પછી છે પદાર્થ દર્શન જેને યથાર્થ છે એને દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રવર્તે છે સમ્યક દ્રષ્ટિપૂર્વક જે સમ્યક જ્ઞાન પ્રવર્તે છે એની અપેક્ષાઓ છે એ બધી ખ્યાલમાં આવે છે શાસ્ત્રની એને કથનની મર્યાદા સમજાય છે બીજા કોઈ ઓછું સમજી લે છે કોઈ વધારે સમજી લે છે એવી ભૂલ કરી બેસે કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય અથવા તો કોઈ સત્પુરુષની ઘણા નજીક હોય ઘણા પાત્ર હોય એને જેને યથાર્થ વિચારણા હોય એને ભૂલ નથી થતી એક જ્ઞાનીની ભૂલ થતી નથી એક જ્ઞાનીના ઘણા નજીક હોય એવા યથાર્થ વિચારણાવાળા સુવિચારણા જેને આગળ વધીને સમ્યક જ્ઞાન થવાનું છે એવી ભૂમિકામાં આવી ગયા હોય એને પણ એ બધી અપેક્ષા બરાબર સમજાય છે એને સત્પુરુષની કૃપા થતી છે અત્યારે થોડું લખવું ઘણું કરીને જાણજો ઉપર લખી માથા પૂરતે લખવું પસંદ નથી ચાર વાર મેં જે ખુલાસાની પાંચ વાત કરી માથાકૂટ લાગે છે, બોજો લાગે છે, આ બધું સમજાવું. સાકર સાકરનું શ્રીફળ બધાએ લખાણે મને માંડ્યું છે. ટોપરું મેં સાકર ખાઈએ તો એ એક તો ટોપરું મીઠું હોય, મીઠા ટોપરાની વાત લઈ, અને એમાં સાકર સાથે ખાય એવું સરસ લાગે. બહુ સાકરને શ્રીફળ આપો ખાઈએ, બધા વખાણ એને માગે છે. પરંતુ એ તો અમૃતની સચોડી નાળિયેરી છે, આ તો અંદરથી અમૃત જરે છે. અમૃતની નાળિયેરી આત્મા આવી ગઈ છે, આનંદ અમૃતમય આત્મા આત્મા છે, એના પ્રત્યક્ષ દર્શન વર્તે છે. ત્યાં અમે સ્યાદવાદ ને બીજી ત્રીજી વાતોમાં ક્યાં અમારે વિકલ્પમાં સમય કાઢવો એમ કે છે. પરંતુ એ તો અમૃતની સચોડી નાળિયેરી છે, ત્યાં ક્યાંથી પસંદ આવે? ત્યાં બધી વાતો કઈ પસંદ આવે નહીં, સ્વભાવ છે, ના પસંદ પણ કરાય નહીં, અપેક્ષા છે. શાસ્ત્રની આગમનો વિષય છે, ખુલાસો કરીએ છીએ, પણ અંદરથી કાંઈ એટલો બધો ઉત્સાહ નથી વર્તતો. અમૃતની સચોડી નાળિયેરી છે, પોતાને મસ્તી છે, જે અદભુત થી અદભુત આત્મતત્વ ના પ્રત્યક્ષ દર્શન થઈ ગયા છે, એટલે એની ખુમારી ઉતરતી નથી. જ્ઞાનીઓ મુનિઓ અંતે શાસ્ત્રો વાંચે છે, ઘણી પ્રશંસા છે આગમની, પણ આત્મામાં જે લીન થવાની વાત છે એની આગળ તો એ બધી ઉતરતી વાત છે. આત્માના આનંદની જે વાત છે એ તો એમાં એકલો ફેર છે, કે કોઈને ટોપરાની શ્રેષ્ઠને થોડું સાકર મળી જાય અને ખુશી થાય, અને કોઈને આખી નાળિયેરી મળી જાય ને ખુશી થાય, એના એકલો ફેર છે. છેવટે આજે કાલે અને બધી વખતે આજ કહેવું છે કે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. તમને પહેલા પણ એ જ કહેવું છે, બધી જ વખતે એ જ કહેવું છે કે હવે નિર્ભય થઈ જાઓ. તમને જે સંગ થયો છે હવે તમારે ક્યાંય ભય રાખવાની જરૂર નથી. આપને આ વાક્ય કેમ લાગે છે? આટલું લખવું તમને શું અસર કરે છે? પ્રતીતિ આવે છે, વિશ્વાસ આવે છે નિર્ભય થવા માટે, કેમ લાગ્યું તમને? એમ સીધું પૂછી દઉં છું, આની સામે એનો ઉત્તર વાંચવો જોઈએ. પત્ર વ્યવહાર ચાલ્યા છે ને, ગોઠવું નથી. માત્ર ચોથ પછી જે ઉત્તર આપ્યો હોય એને છઠનો સાતમનો આઠમનો જો કોઈ ઉત્તર એ વિષયને ઉત્તર આપ્યો હશે પાછો, કે આપે લખ્યું એનું આમ લાગ્યું છે, આત્મામાં આમ છાપ પડી છે. એ બહુ એટલા સરળ હતા, અત્યંત સરળ હતા. જે અંદરમાં છાપ પડે એ બહાર કહી દે, ખુલ્લી કરી નાખે છે પોતાની ચોપડી. આપે લખ્યું એનું આમ આવી અસર થઈ છે, આ આત્માને આવી અસર થઈ છે. કઈ મારી અયોગ્યતા હોય તો આપની કૃપા દ્રષ્ટિથી મારી યોગ્યતા થાય એમ ઈચ્છું છું, એમ પાછા સીધે સીધી માગણી કરી. પછી 181 નું પત્ર છે, સુગુણભાઈ છોટાલા. ભાઈ ત્રિભુવનનું અને તમારું પત્ર મળ્યું, તેમજ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું. અહીંથી બધા મુમુક્ષુઓના પત્રો ચાલુ થઈ ગયા છે. હમણાં તો તમારું લખીને વાંચવાની ઈચ્છા રાખું છું, એ પ્રસંગે પ્રવર્તિત થશે આત્માને તો હું પણ લખતો રહીશ. અત્યારે તો તમારા પત્ર આવે તો વાંચી લઉં છું, જવાબ આપવાની ઈચ્છા નથી થતી. જો પ્રવૃત્તિ થશે તો જેમાં સુખ નથી છતાં માયા વડે સુખનો આભાસ થાય છે, એટલે સંપત્તિનું નામ આપ્યું છે માયિક સંપત્તિ. કે આ કાળમાં મનુષ્યોના મન માયિક સંપત્તિની ઈચ્છાવાળા થઈ ગયા છે. અત્યારે તો બહુ મોટી દળ છે, પણ ત્યાં તો 95 વર્ષ પહેલાની વાત કરે છે કે જેથી લોકો બહુ દોડાદોડી નહોતા કરતા, અત્યારે તો કેટલી દોડાદોડી કરે છે કે મુશ્કેલ છે. એટલે કેટલાક માણસો તો આજે ઇન્ડિયામાં હોય ને કાલે પરદેશ હોય, તો વળી 3 મહિના પાછા ઇન્ડિયામાં હોય ને પાછા વળી મુંબઈથી કલકત્તા દોડતા હોય, વળી ત્યાંથી મદ્રાસ ને હૈદરાબાદ થઈને વળી મુંબઈ આવે. 6 દાડામાં તો ક્યાંક કેટલું પરિભ્રમણ છે ભગવાન જાણે, શું દોડાદોડીનો પાર ન હોય. કોઈક વિરલ મનુષ્ય નિર્માણ માર્ગની દ્રઢ ઈચ્છા વાળું રહ્યું સંભવે છે. સંપૂર્ણ શુદ્ધિ પૂર્ણતાના ધ્યેય વાળો એને દ્રઢ ઈચ્છા કહી છે. શું પૂર્ણતાનું ધ્યેય છે, બાંધી છે વાત, કે પૂર્ણ શુદ્ધ થવું છે. એવો જે નિર્માણ માર્ગ એની દ્રઢ ઈચ્છા કોઈ વિરલ મનુષ્યને હોય એવું સંભવે છે. અથવા કોઈકની તે ઈચ્છા સત્પુરુષના ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. વાક્ય સત્પુરુષને વચ્ચે નાખે છે કે જો કોઈ સત્પુરુષનો યોગ હોય તો આવી દ્રઢ ઈચ્છા ન થઈ હોય એને થવાનો સંભવ છે. એને એ બંધાય યોગ સત્પુરુષનો હોય છે. મહાઅંધકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણયુક્ત હશે જ એ નિશંક છે. બેનો યોગ અત્યારે થઈ ગયો, આવો વિચિત્ર કાળ છે, વિષમ કાળ છે, છતાં પણ આપણો યોગ થયો, કંઈક ઈશ્વરી સંકેત હશે, કંઈક કારણ હશે. એટલે કોઈ બીજાનું પણ હિત થવાનું આમાં કારણ હશે. અને ખરેખર એ વાત એ છે કે બીજા યોગ્ય જીવો એમની નજીક હતા, ભલે પાયમાં ન હોય પણ ઠીક ઠીક યોગ્યતામાં આવી ગયા. એટલું જ નહીં, અંબાલાલભાઈ અને એમના નાના ભાઈ મનસુખભાઈ એ બંને થઈને આ ગ્રંથની પ્રવૃત્તિ કરી, આ ગ્રંથ બનાવ્યો, તો અનેક જીવોને આ માર્ગમાં વળવાનું કારણ થયું છે. સંપ્રદાય બુદ્ધિ છૂટીને આ કોઈ પરમ સત્યની વાત છે, માર્ગની અખંડ મોક્ષ માર્ગ આમાં રહ્યો છે એની પ્રતીતિ શ્રીમદજીના વચનોમાં એમની અનુપસ્થિતિમાં ઘણા જીવોને આવી છે, એમાં એ નિશંક વાત છે. માટે એમ કહ્યું કે નક્કી કઈ મને શંકા નથી, નિશંક વાત છે કે આવા દુષણ કાળમાં આપણો જન્મ થયો, કંઈક કારણ તો છે એની પાછળ. એટલે કોઈ બીજા જીવોનું પણ હિત થવાનું અવશ્ય આમાં નિમિત્ત લાગે છે. પણ શું કરવું, તે સંપૂર્ણ તો તે સુજારે ત્યારે બને એવું છે. અત્યારે તો એ માટે કોઈ બીજાનું હિત થાય એની પ્રવૃત્તિ કાંઈ સૂજતી નથી, એ તો કોઈ કુદરતી સૂજે ત્યારની વાત જુદી છે. એ એટલે ઈશ્વર ઉપર નાખે છે, કુદરત ઉપર નાખે છે. પોતાના આત્માને નમસ્કાર કરે છે. આનંદ મૂર્તિ એ જે પોતાનું શાશ્વત સ્વરૂપ, સત એટલે શાશ્વત હૈયાદી ધરાવનારું સ્વરૂપ, એને અભેદ ભાવે એટલે વિકલ્પ થઈને લીન થઈને નમીને લીન થવું એટલે અંદર નમી જવું, ત્રણે કાળે નમસ્કાર કરું છું. સદાની દશા ની ભાવના છે. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે હું વાંચીને સંતોષ થયો. જે જે ઈચ્છાઓ તેમાં જણાવી છે તે કલ્યાણકારક જ છે, પરંતુ એ ઈચ્છાની સર્વ પ્રકારની સ્ફૂર્ણા તો સાચા પુરુષના ચરણ કમળની સેવામાં રહી છે અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીએ સંમત કરેલું આપને જણાવ્યું છે. શું વાત કરી છે, પત્ર તો તમે તેને લીધો છે, નામ નથી મળતું, પણ કોઈએ આત્મહિતની ઈચ્છા વ્યક્ત કરે છે. તો એમણે એની સાથે એક થોડું માર્ગદર્શન આપ્યું છે કે જે કોઈ જીવને આત્મહિતની ઈચ્છા થાય એને અવશ્ય અવશ્ય સત્પુરુષના ચરણમાં રહેવાની ભાવના હોય તો તે યથાર્થતાને પામે છે, અથવા આવો જ કોઈ સત્સંગમાં અને કુસંગમાં નહીં રહેવું અને સત્સંગમાં રહેવું એવી જે ભાવના છે એ વાત એની સાથે એનો મેળ છે. એ ઈચ્છાની સર્વ પ્રકારની સ્ફૂર્ણા એટલે યથાર્થ સ્ફૂર્ણા, તમને જે આત્મકલ્યાણની સ્ફૂર્ણા થાય છે એની યથાર્થતાનું એ લક્ષણ છે કે કાં તો તમને કોઈ સત્પુરુષના ચરણમાં રહેવાની ઈચ્છા થાય, અને એવો યોગ ન હોય તો કોઈ એવા સત્સંગના યોગમાં રહેવાની ઈચ્છા થાય. એ નિશંક વાક્ય અનંત જ્ઞાનીઓએ સંમત કરેલું આપને જણાવ્યું છે. અનંત જ્ઞાનીઓએ આ તમારી અંતરની ઈચ્છા એની સાથેનો આવો પ્રકાર એને મેળ ખાય છે, અને એ તમે તપાસી લેજો કે તમારી ઈચ્છાને આ જાતનું મેળ છે કે નહીં, એમ કેવું છે. શું બહુ માર્ગદર્શન આપ્યું છે એ રીતે કોઈ બીજે રસ્તે ન ચડી જાય, કલ્પના એ ન ચડી જાય, એટલા માટે શું છે કે એને કઈક અયથાર્થતા ઉભી થઈ છે. અયથાર્થતા યથાર્થતામાં આ લક્ષણ છે, બાકી અયથાર્થતા છે. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. આ જીવ પરિભ્રમણ અનંત કાળથી કરે છે, હજી સુધી કોઈ અપૂર્વ દશાને પામ્યો નથી, એ તો સ્પષ્ટ પરિસ્થિતિ છે. જે પામ્યો છે તે બધું પૂર્વાનું અપૂર્વ છે. બહારની અનુકૂળતાથી માંડી પુણ્યના ફળથી માંડીને પછી દેવગુરુ શાસ્ત્રનો યોગ, આગમ જ્ઞાન, ઉઘાડ જ્ઞાન, પરલક્ષી અને જે કાંઈ બીજા ભક્તિ, સ્વાધ્યાય, દયાદાન, યાત્રા, જપ, તપ બધું જે કાંઈ પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સદાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. જે કાંઈ પૂર્વાનુપૂર્વ આ જીવ કરે છે તે હજી કરવું, હજી એ કરવું, હજી એ કરવું, કરવું 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 છે, એ વાસના છે. એ વાસનાનો ત્યાગ કરવાનો અંતરથી અભ્યાસ કરજો. દ્રઢ પ્રેમથી અને પરમ ઉલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે. એટલે ઉત્સાહથી એમ કંટાળશો નહીં કે આ માર્ગ શીખતો નથી, ભલે ત્રીજો માર્ગ શું હોય, અશુભ છોડીને શુભમાં આવવું જોઈએ, એમાં ભલે ત્રીજી વાત ક્યાંથી આવે. એમ દ્રઢ પ્રેમથી અને પરમ ઉલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે. અને તે કાર્ય કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. આગળ જતા કોઈ મહાપુરુષનો અવશ્ય યોગ થશે, ભાવના તમારી હશે તો ફળશે, અને અપૂર્વ દશાની પ્રાપ્તિ કરાવશે. તમારા જન્મ મરણનો છેડો ફાટી જશે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ્ય એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે આ તમને ખ્યાલમાં આવવું જોઈએ કે હું બંધાતો તો નથી ને. જે કાંઈ હું ક્રિયા કરું છું, યોગ, જપ, તપ અને જે કાંઈ ક્રિયા કરું છું એમાં બંધાતો તો નથી ને. આ બધી વાત છોડાવવા માટે આ વચ્ચે આવે છે, બંધન માટે આ વાત નથી. આટલી વાત તપાસી લેજો તમે. એ આત્માને છોડવા માટે છે, બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધા ત્યાગવા યોગ્ય છે. જેનાથી બંધન થાય એ બધા ક્રિયાથી કરીને સઘળા યોગાદિક પર્યંત જેટલી કોઈ બાહ્ય ક્રિયા છે, જો આ જીવ એની વાસનામાં બંધનમાં રહે, કર્તૃત્વમાં રહે, વાસના એટલે કર્તૃત્વ છે એનો, એનો આગ્રહ છે, એના ઉપર વજન છે, એની મહિમા છે, એની મુખ્યતા છે, એની અધિકાર છે, એ બધું બંધનનું કારણ છે. અને એ બધા બંધન થાય એ બધા ત્યાગવા યોગ્ય છે. જેને છૂટવું છે એને એ બધું છોડવું પડશે. બંધન ન થાય એટલે મને એમાં રાગ અને જ્ઞાન બે જુદા પાડવા પડે છે. સર્વ જીવને જ્ઞાન પણ જાણવા પણ પરિણમે છે અને રાગાદી ક્રિયા શુભ ભાવ રૂપે પરિણમે છે. ધાર્મિક જીવનની વાત છે, ધર્મના ક્ષેત્રમાં તો રાજ્ય જુદું પડવું જોઈએ. રાજ્ય બંધન છે, જેટલો રાજ્ય એટલું બંધન છે એ ખ્યાલમાં આવવું જોઈએ. એટલે રાગ તીવ્ર થાય એવું નહીં થવું જોઈએ, રાગ મટે એમ થવું જોઈએ, રાગ વધે એવું કાંઈ નહીં થવું જોઈએ. આટલું લક્ષમાં હોવું જોઈએ, જે કાંઈ કરો એમાં આ લક્ષ્મી છૂટવું જોઈએ ક્યારે પણ. એટલી વાત છે. ત્રાસી છે મિથ્યા નામ ધારી ના યથાયોગ્ય. ઠીક, પોતાનું નામ લખવાનો વારો આવ્યો ત્યારે આવ્યો વિકલ્પ આવ્યો. આત્માને ક્યાં નામ છે, ખોટું નામ છે. નામ છે એ કેટલા નામ ધારણ કર્યા પણ અત્યાર સુધીમાં, હે, એટલું બાકી જ નથી રાખ્યું. ફરી ફરીને પાડવા પડ્યા છે. આ જે નામ પાડ્યા છે ને એ ફરી ફરીને પાડ્યા છે, કેમ કે શબ્દો મર્યાદિત છે. અને આ જેવો અનંત વાર મનુષ્ય પણ વગેરે ધારણ કર્યું છે તો નામ તો બધા ખોટા પાડ્યા છે. એક નામ સાચો નથી. આત્મા તો અનામી તત્વ છે. અનામી કયો, નનામી કયો, માણસને લઈ જાય ત્યારે શું કે છે, નનામી કે છે ને, નામ ગયું એનું હવે જગત માંથી. પણ મૂળમાં જ અનામી ને નનામી છે. એટલે કે મિથ્યા નામ ધારે છે એના યથાયોગ્ય માં. નામ શું લખવું, પત્ર વ્યવહાર તો એ બે વચ્ચે ચાલ્યો છે, વિમતજી અને કોઈ કોઈ ને કોઈ બીજી વ્યક્તિને વચ્ચે વ્યવહાર, પત્ર વ્યવહાર ચાલે. પણ મોક્ષોને અંદરથી ઘણું મળેલું છે. જો સ્વલક્ષ્ય સ્વાધ્યાય કરે તો પોતાને ઘણું મળે એવું છે. એમાં આત્મા ઉભો કરી દીધો, આત્મા ઉભો કર્યો છે. એવી વાત છે, આ તો નામ માટે મરી પડે. લોકો નામ માટે તો તકરાર કરે, ઝઘડા કરે, ખડાન મેદાન કરે, ઘેર ખાય, બધું કરે, પોતે મરે, બીજાને મારે, કાંઈક કરે. આ કહે છે પણ હવે તો હાવ હાવ મફતનો આ તોફાન છે. નામ જ આત્માને કે દે તો અભેદ ભક્તિ એ નમસ્કાર. આનંદ મૂર્તિ હતો, સીધું સત સ્વરૂપ લીધું છે. તમારું પત્ર ગઈકાલે તમારા પ્રશ્ન મળ્યા, યોગી વખતે ઉત્તર લખીશ. આધાર તો નિમિત્ત માત્ર છું, યોગ્ય વખતે ઉત્તર લખીશ. એટલે કોઈ કોઈ પ્રશ્ન એવા આવે છે કે એમને અત્યારે ઉત્તર દેવો યોગ્ય નથી લાગ્યો. એક એમની વિચક્ષણતા હતી કે સામાજીવને કયા પ્રશ્નનો ક્યારે ઉત્તર દેવો અથવા ન દેવો એ સંબંધેનો બહુ વિચક્ષણતાથી સૂક્ષ્મ બારીક એમનું અવલોકન હતું અને યથાયોગ્ય રીતે પ્રવૃત્તિ કરતા હતા. ગમે તેની યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમિત્ત માત્ર છું, એમ કે આપ તો અમારા આધાર છો, એ તો નિમિત્ત માત્ર છું, બાકી કઈ વાતમાં માલ નથી. તમે નિષ્ઠા સબળ કરવાનો પ્રયત્ન કરો એ ભલામણ છે. તમને નિષ્ઠા છે એ વધારે બળવાન થાય, ઠીક છે, એ વાત તમારા માટે સારી છે. નિષ્ઠા એટલે શ્રદ્ધા. 185મો છે, પુષ્કાળમાં દોઢ લીટી લખીને મૂકી દે છે. પુષ્કાળ શ્રી સુભાનભાઈ આજે હૃદય ભરાયેલું છે, જેથી વિશેષ ઘણું કરીને આવતીકાલે લખીશ. હૃદય ભરાવાનું કારણ પણ વ્યવહારિક નથી, કોઈ બીજી જ વાત છે, પણ એ પોતે ખોલી નથી. એટલું લખીને પુષ્કાળ છોડી દીધું છે. લખવાની શરૂઆત કરી અને જે કઈ પરિસ્થિતિ થઈ પરિણામ નહીં એ લખી મૂકી દીધું. એક સવાલની તેમાં સર્વ પ્રકારે નિશ્ચિત રહેવા વિનંતી છે. અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, નિશ્ચિંત રહો. એને એ બહુ ખ્યાલ છે કે જો આ જીવ પોતાની આર્થિક સ્થિતિની ભીષમાં પરિણામ બગાડશે તો ઘણી યોગ્યતા છે અને આ યોગ્યતા વિફળ થશે તો એ રીતે એમને હિંમત ઘણી આપી છે. તમે ચિંતામાં ન રહો, તમારા આત્માને નુકસાનનું કારણ છે. આગળ બહુ લક્ષ્ય એ ઘણું લખે છે. સર્વ પ્રકારે નિશ્ચિત રહેવાની વિનંતી છે. પછી 186 નંબર આપણે છે, આનંદ વૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવો એ ભલામણ છે. વિશેષ શું લખવું તે કાંઈ સૂચતું નથી, તો સૂચતું નથી એમ લખી નાખે છે. જેવો વિકલ્પ આવ્યો એ પ્રમાણે લખી નાખે છે. એટલી સહજતા છે એમને પોતાને પરિણામ અને પ્રવૃત્તિને વિશે. પછી 187 જે પત્ર છે એ સ્વભાવભાઈ ઉપરનો વિસ્તારથી પત્ર છે. પ્રાપ્ત થયેલા સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. આટલું મથાળું બાંધ્યું છે. પોતાને જે પ્રગટ દશા વર્તે છે, સત્સ્વરૂપની સાથે અભેદ ભાવ વર્તે છે, એને અપૂર્વ સમાધિમાં સ્મરણ કરું છું. વિકલ્પથી સ્મરણ કરું છું અને અપૂર્વ સમાધિમાં સ્મરણ કરું છું. દશા વધતી દશા છે. મહાભાગ્ય શાંત મૂર્તિ જીવન મુક્ત શ્રી સ્વભાવ થાય. અત્રે આપની કૃપાથી આનંદ છે. આપને નિરંતર વર્તો એ આશીષ છે. પોતે તો ઉંમરમાં નાના છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં પોતાની દશાનું વર્ણન લખે છે કે છેવટનું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ પરમાત્મા પર સમજાયામાં અને અનુભવાયામાં અલ્પ પણ નિયમતા રહી નથી. સ્પષ્ટ અનુભવમાં વર્તે છે, સ્પષ્ટ એનું જ્ઞાન વર્તે છે. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. મૂળ સ્વરૂપ છે, જેવું છે એવું બરાબર સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી. અનુભવામાં એક દેશ બાકી છે એટલે આંશિક અનુભવ છે. સમજાવવામાં તો પૂરું કેવું જ્ઞાન કેવું હોય એ પણ સમજાઈ ગયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી. પરંતુ યોગ એટલે મન વચન કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. દેશાની ભાવના પૂરી છે અહીંથી અને એમ થઈએ એ દેશ અનુભવાશે, અર્થાત તેમાં જ રહેવાશે. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન કરવાની તેમ આકાંક્ષા રહી નથી. પોતાને પ્રતિતિ આવી ગઈ છે કે પરિપૂર્ણ લોકાલોકનું જ્ઞાન ઉત્પન્ન થશે, કેવળ જ્ઞાન, છતાં પણ એ ઉત્પન્ન થવાની આકાંક્ષા રહી નથી. એની પણ ઉપેક્ષા વર્તે છે. છતાં ઉત્પન્ન કેમ થશે એ આશ્ચર્યકારક છે. પ્રતિતિ છે કે થશે, છતાં આકાંક્ષા નથી, ઉપેક્ષા વર્તે છે. અને ઉપેક્ષા વર્તે છે તો થશે, આશ્ચર્યકારક વાત છે. માણસ માગેને પ્રયત્ન કરે પણ અહીંયા માગતા નથી ને, એ બાજુનો પ્રયત્ન ચાલે છે એમ કહે છે. કેવી આશ્ચર્યકારક વાત છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે અને એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે. વિકલ્પનો વિકલ્પ છે, માને વિકલ્પ નથી. એ તો શું છે, કેવળ જ્ઞાન એવું છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન માટે લીનતા છે જ્ઞાનને, અને એ અંતરલીનતા નિરવશેષ લીનતા છે. તો પછી સમાધિમાંથી નીકળીને લીનતામાંથી બહાર નીકળીને લોકાલોકને કેવી રીતે જોશે આત્મા? એમ કેમ બની શકે, કેમ બનશે? આ એક વિકલ્પ છે, મને લખનારને કાંઈ નથી. એમાં લખનાર જુદો છે, આ વિકલ્પ જુદો છે. બહુ વિચક્ષણતાથી વાત લખી છે. આ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે કે આમ આંબળી બે બાજુ, બે બાજુ શું કરવા? અંતર સમાધિમાં જ્ઞાન હોય, વળી બીજી બીજા લોકોને પણ જાણે. ચિંતિ એવું સ્વરૂપ છે કે એક સાથે બંને થઈ જાય છે. એ તો લખનારને વિકલ્પ છે. મને તો પ્રતીતિ છે, કેવળ જ્ઞાન કેવું હોય એ બધું પ્રતીતિમાં આવી ગયું છે. થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓના જનમંડળને અપિચ્છાન હોવાને લીધે, તે મહાત્માઓની જનમંડળને અપિચ્છાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ ન જાય એ કેવી ઈશ્વરી અદભુત નિયતિ છે. બીજા જ્ઞાનીમાં બીજા મતની અંદર કણબી અને કોઈ જેવી જ્ઞાતિમાં માર્ગને પામેલા એટલે એવા સંસ્કારી જીવો એમ એટલું જેવું સંસ્કારી જીવો મેઘદર્શન ચારિત્ર નહીં અમુક સંસ્કારી જીવો હોય છે અન્ય મતમાં જન્મી જાય છે કોઈ એ ભાવમાં સાધી રહી છે કોઈ એ ભાવમાં નથી સાધી શકતા શ્રીમદજી પણ અન્ય મતમાં આવ્યા ગુરુદેવ પણ અન્ય મતમાં આવ્યા એને સાધી લીધું કોઈ ન સાધે પણ પોતાને ખ્યાલ આવે છે કે છે સંસ્કારી જીવ એનો આત્મા જે બોલે છે એના સંસ્કારમાંથી બોલે છે મહાભજન નો મર્મ મહાભજન એટલે આત્માના પરિણામ નો મહામર્મ છે કે કરતા પણ તૂટી જાય તું છો જીવ ને તું છો નાથ તું જીવ છો ને તું ત્રણ લોક નાથ છો તું પરમેશ્વર પદે છો એમ કહીને હવે જગતા છે હવે કઈ કહેવું નથી છેલ્લું કહી દીધું આ એમ કહીને હશે જટકા હાથ જટકા હાથ એટલે હવે કઈ કહેવું નથી આમ બસ તું છો જીવ ને તું છો નાથ એમ કરીને હાથ જટક્યા આ બધી વાત ક્યાંથી આવી એને સંસ્કાર માંથી આવી છે તેને માર્ગાનુસાર ક્યાંક કે એ સમાધિમાંથી નીકળી એમ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે અને એ સમાધિમાંથી નીકળી નિર્વિકલ્પ સમાધિમાંથી નીકળીને લોકાલોકના દર્શન પ્રત્યે જેનું જ્ઞાનને કેવી રીતે બની શકે પછી ને જયારે લોકાલોકનું જ્ઞાન થાય છે મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે એટલે મને તો અંદરમાં ક્યાં ખાતરી છે કે આમ એક સાથે બની શકે છે પણ આ પત્ર લખતા એ વિકલ્પ થયો છે એને પોતે જુદો જ્ઞાન વિકલ્પ જુદો છે પોતાને સમાધાન છે જ્ઞાન આવો વિકલ્પ પૂછો તો પત્ર લખનાર નો વિકલ્પ છે મારો નહીં વિકલ્પ નો વિકલ્પ છે એમ કેવું
જયંતિ બાબુ બોલતા
એમને એ પદ પ્રિય હતું નરસિંહ મહેતા ના પદ નું ઉદ્ધરણ કરે ત્યારે એમ કે સકટ નો ભાર જેમ સ્વાન તાણે હું કરું એ જે જ્ઞાનતા સકટ નો ભાર જેમ સ્વાન તાણે જો નરસિંહ મહેતા એમ કીધું છે એમ શું કરવા કહેતા નરસિંહ મહેતા નું નામ શું કરવા લેતા હતા કે તત્વની દ્રષ્ટિએ વાત બરાબર છે એની દશા ભલે અત્યારે બરાબર નથી પણ એને ક્યાંથી ઉગી તો કે કોઈ પૂર્વ સંસ્કાર જ્યાં સુધી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વજુ છે ક્યાંથી આવ્યું એને એ વાત આવી ક્યાં છે એના પૂર્વ સંસ્કાર માંથી આવે છે એટલે એનું નામ લેતા
જય